આહો, આપણે પ્રભુના વચનો તરફ પડીએ અને યશાયાનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય આપણે તેની પર મનન શરૂ કર્યું હતું. પહેલી 14 કલમ આપણે જોઈ હતી કે જે ઇસરાયલ માં લોકો છે, યરૂસાલેમની માટે જે આગાહી ભવિષ્ય વચન પ્રભુએ ઉચ્ચાર્યું હતું તે આપણે જોતા હતા. આ જે સેક્શન છે, આ જે લખાણનો ભાગ છે પવિત્ર શાસ્ત્રમાં અને યશાયાના પુસ્તકમાં, જેને બુક ઓફ બર્ડન એટલે કે એક બોજારૂપ જે વચનો છે તે આપણે જોઈ રહ્યા છીએ કે જે ઇસરાયલ દેશની આજુબાજુ તેમના જે પાડોશી દેશ હતા, જેઓ તેમને સતત હેરાન કરતા હતા, સતત તેઓની ઉપર જુલમ ગુજારતા હતા અને એક જાતનો કાંટારૂપ તેઓની માટે હતા, તેઓની ઉપર આવનાર જે ન્યાય છે, પ્રભુ ત્યારે જ્યારે તેમનો ન્યાય કરવાના છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને જ્યારે આપણે 22મા અધ્યાયની શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે યરૂસાલેમ પણ નિર્દોષ હતું નહીં, કારણ કે જ્યારે તેઓની ઉપર વિપત્તિ આવી ત્યારે તેઓ પ્રભુની તરફ ફરવાને બદલે તેઓ મોજ મજા કરતા હતા. તેઓની વિચારસરણી એવી હતી કે જો આપણે હવે મરવાનું જ છે અને જે દુશ્મનનું સૈન્ય બહાર રાહ જોઈ રહ્યું છે તે આવીને આપણું બધું જે સંપત્તિ છે, આપણા ઢોર છે તે બધું ખાય અને મિજમાની કરે, એના કરતાં આપણે કેમ ન કરીએ, એવું એમનું એક વર્તન હતું. અને તે વિશે આપણે શીખ્યા હતા. જો તમે અત્યાર સુધીનો અભ્યાસ સાંભળ્યો ના હોય તો વિનંતી કરું છું કે તમે સાંભળો તો વિગતવાર આ જે વચનો 1 થી 14 કલમ આપણે જોઈ હતી તે વિશે તમે શીખી શકશો, જાણી શકશો. 15મી કલમમાં જ્યારે આપણે આવીએ, 15થી જે 25મી કલમ છે તે એક અવિશ્વાસુ જે આગેવાની છે તે વિશે આપણને શીખવે છે. આ જે સમય છે ઇસરાયલ દેશની માટે, ત્યારે જો કદાચ જો વિશ્વાસુ આગેવાની હોત, જે લોકો પ્રભુને દોરતા હતા, જો તેઓ પ્રભુને તરફ ફર્યા હોત, વિશ્વાસુ હોત, તો કદાચ તેઓ એ લોકોને ગેરમાર્ગના બદલે પસ્તાવા તરફ દોરી લાવ્યા હોત. અને એમાં કદાચ જે પ્રભુના લોકો હોત હતા તેઓ બચી ગયા હોત. પણ દુઃખની વાત એ છે કે જે આગેવાની હતી તે અવિશ્વાસુ હતી. અને અહીંયા જે વ્યક્તિનું નામ આપણને આપવામાં આવ્યું છે સેબના, તેને લઈને આપણે જોઈએ છે કે કેટલી બધું ભ્રષ્ટ વિચારસરણી આ સમયે હતી. આવો આપણે વાંચીએ 15મી કલમ 22મો અધ્યાય યશાયાનું પુસ્તક. અને તે આ પ્રમાણે કહે છે કે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે કે આ પ્રધાન સેબના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે તારું અહીંયા શું છે અને તારું અહીંયા કોણ છે કે તે પોતાને માટે અહીંયા કબર ખોદી છે. તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે. જુઓ, યહોવા સુરવીની જેમ તને જોરથી ફેંકી દેશે, હા, તે તને મજબૂતાઈથી પકડી રાખશે. આ જે સેબનો હતો તે રાજાનો એક કારભારી હતો. તેનો ઉલ્લેખ આપણે બીજો રાજાનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને 18મી કલમ આપણે જોઈએ તો ત્યાં તેની ઓળખ આપણને આપવામાં આવી છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેઓએ રાજાને બોલાવ્યો ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ, જે ઘરનો કારભારી હતો, તે સેબના, ચિટનીસ તથા આસાફનો દીકરો યોહા ઇતિહાસકારક તેમની પાસે બહાર આવ્યા. તો આ સેબના હતો તે મોટો હોદ્દો ધરાવતો હતો રાજ્યમાં. અને જ્યારે આ સમય આવી પડ્યો ત્યારે જે યશાયક પ્રભુ દ્વારા જે ચેતવણી આપવામાં આવી હતી અને જે પ્રભુએ જે ભવિષ્ય વચન કીધું હતું કે જે 70 વર્ષનો બંદીવાનમાં તેઓ જનાર છે તેને તેણે ગણકાર્યો નહીં. અને એણે એ જે હસ્કિયા રાજાના રાજ્યમાં હતો તો કદાચ એ જે રાજાનો જે ખજાનો હતો તેનો તેમાંથી પૈસા લઈને પોતાની માટે એક બહુ મોટી કબર બનાવી હતી. અને આપણે અત્યારે સમય એમ કે એક કબર બનાવવું એટલે શું, પણ એ જમાનામાં જ્યારે તમે ભવ્ય કબર બનાવો તો એ તમારી સમૃદ્ધિની, એ તમારા જે સત્તા હતી, તમારો હોદ્દો હતો તે બતાવી આપતું હતું. તો સેબના જાણતો હતો કે પ્રભુએ શું કીધું છે કે તેઓ ઇસરાયલમાં જે રહેવાના નથી, પણ આ કબર બાંધીને એ પ્રભુને એમ કહે છે કે હું એ વચન માનતો નથી અથવા તો મને લાગુ પડતું નથી, કારણ કે હું તો મારી જીવન અહીંયા જ જીવવાનો છું. પણ આપણે જોઈએ તો પ્રભુએ તેનો ન્યાય કર્યો, તે બંદી ખાનામાં ગયો અને આ જે કબર તેણે બાંધી હતી તે તેના કોઈ કામમાં આવી નહીં. એથી અહીંયા લખવામાં આવ્યું છે, આપણે જે વચન વાંચ્યું તે પ્રમાણે, તારું અહીંયા શું છે અને તારું અહીંયા કોણ છે કે તે પોતાને માટે અહીંયા કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે. જુઓ, યહોવા સુરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે, હા, તે તને મજબૂતાઈથી પકડી રાખશે. ખચી તે તને લપેટી લપેટીને દડાની જેમ વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે, ત્યાં તું મરી જઈશ ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર તારા ભપકાદાર રથો ત્યાં જ રહેશે. હું તને તારી પદવી પરથી હડસેડલી કાઢીશ ને તને તારી જગાએથી પાડી નાખીશ. આ પ્રભુ સેબનાને આગેવાન છે તેને કહી રહ્યો છે. શું આમાંથી કેટલા બધા વચનો આજે આપણા સમયમાં આપણા આગેવાનોને પણ લાગુ પડે છે? જાણે છે, વચનો જાણે છે, પ્રભુએ શું લખ્યું છે એ જાણે છે, છતાં પણ લોકોને પ્રભુની તરફ દોરી જવાને બદલે માલ મિલકતમાં, જે મંડળીના પૈસા છે તેના કારોબારમાં તેઓ એટલા રચ્યા પચ્યા છે કે પોતે પણ વિચાર કરતા નથી કે જ્યારે પ્રભુનો ન્યાય આવશે ત્યારે હું શું કરીશ. લગભગ એમ કહી શકાય કે પ્રભુની સામે તેઓ મુઠ્ઠી ઉગામી રહ્યા છે. અહીંયા જે સેબના કરી રહ્યો છે તે જ વસ્તુ ઘણા બધા પ્રભુના સેવકો, આગેવાનો આજે મંડળી સાથે રમત રમી રહ્યા છે. અને આ જ વસ્તુ જ્યારે આપણે નવા કરારમાં આવીએ તો આવા જ કંઈક વ્યક્તિની વાત આપણે લુકની સુવાર્થ તેના 12મો અધ્યાય અને 17-21 કલમમાં આપણે વાંચીએ છીએ. ત્યાં આપણે જોઈએ તો એમ લખવામાં આવ્યું છે કે તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાની પાસે મારી પાસે જગા નથી. તેણે કહ્યું, હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખી હું તેના કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. પણ ઈશ્વરે તેને કહ્યું, ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે તૈયાર કરી છે તે કોની થશે? જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી તે તેવો જ છે. આ જે સેબનાની વાત આપણે શીખી રહ્યા છીએ યશાયાના પુસ્તકમાં, એ આ લુકમાં જે વાત લખવામાં આવી છે એ વ્યક્તિને બહુ લાગે વળગે છે કે જ્યારે તમારું બધું જ ધ્યાન દ્રવ્ય તરફ છે ત્યારે તમારો નાશ થનાર છે તો તમે શું કરશો? અને આ જે છેલ્લું વચન મેં વાંચ્યું, છેલ્લું વાક્ય, તે સમજવું બહુ જરૂર છે. અહીંયા શું લખ્યું કે જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે. દ્રવ્યનો સંગ્રહ કરવો, દ્રવ્ય હોવું, એ ખોટું નથી, એ પણ પ્રભુનો આપેલો આશીર્વાદ છે. પણ જ્યારે આપણે એટલા બધા ગાંડા થઈ જઈએ દ્રવ્ય પાછળ, અને પ્રભુને ભૂલી જઈએ છીએ તે મુશ્કેલી છે. કારણ કે અહીંયા શું લખવામાં આવ્યું છે કે જે પોતાના માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે અને પછી કહે છે કે અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી. જો તમે ઈશ્વર પ્રત્યે ધનવાન છો તો તમને તમારો જે અહીંયા દુનિયાવી દ્રવ્ય છે તેનું સ્થાન ક્યાં છે તેનો ખ્યાલ આવશે, અને તમે તમારો ભરોસો જે દ્રવ્ય છે દુનિયાવી દ્રવ્ય છે તેની પર ન રાખતા તમે પ્રભુના વચન પર તમારું આત્મિક જીવન બાંધશો. આ સેબના એ કરવામાં થોડો ખોટો પડ્યો, તે કાચો રહ્યો, કારણ કે તેનું ધ્યાન રથ અને જે સમૃદ્ધિ હતી રાજ્યનો જે ખજાનો હતો તેની પર હતી. અને તેથી પ્રભુએ કીધું કે હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ અને તને તારી જગ્યાએથી પાડી નાખીશ. અને હવે આગલી જે કલમો છે તેમાં જો આપણે જોઈએ તો ત્યાં એક આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર જોવા મળે છે. જો 20મી કલમ શું કહે છે વાલાઓ, કે તે દિવસે હું મારા સેવક હિલકિયાના દીકરા એલ્યાકીમને બોલાવીશ, હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. અને પ્રભુ એમ કહે છે કે હું તને કાઢી અને હું મારો પોતાનો એક માણસ જે એક વિશ્વાસુ આગેવાન છે તેને હું તારો અધિકાર સોંપીશ. આગળ વાંચીએ, અને તે યરુસાલેમના રહેવાસીઓની સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે. હું દાઉદના ઘરની ચાવી તેની ખાંધ પર મૂકીશ, તેને તે ઉઘાડશે ને કોઈ બંધ કરનાર મળશે નહીં, અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહીં. હું તેને મજબૂત સ્થાનમાં ખિલ્લાની જેમ ઠોકી બેસાડીશ અને તે પોતાના પિતાના કુટુંબને માટે માનનું સ્થાન થશે. અને મેં કીધું તે પ્રમાણે આ એક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે. જો તમે મારી સાથે તમારો પવિત્ર શાસ્ત્ર ખોલો અને પ્રકટીકરણનું પુસ્તક એનો 3જો અધ્યાય અને 7મી કલમ આપણે જોઈએ તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શું લખવામાં આવ્યું છે તે આપણે જોઈશું. અહીંયા એવું લખવામાં આવ્યું છે કે ફિલોડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ, કે જે પવિત્ર છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે અહીંયા, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, અને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. એક જે શબ્દો આપણે અહીંયા યશાયાની 22મા અધ્યાય અને 22મી કલમમાં વાંચ્યા તે જ વચનો આપણે પ્રકટીકરણના 3જા અધ્યાય અને 7મી કલમમાં વાંચી રહ્યા છે. 22મી કલમ શું કહે છે કે હું દાઉદના ઘરની ચાવી તેની ખાંધ પર મૂકીશ, તેને તે ઉઘાડશે અને કોઈ બંધ કરનાર મળશે નહીં, અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહીં. આ ઇલ્યાકીમ જે નામ છે તેનો અર્થ થાય છે કે પ્રભુ તેને ઉચ્ચ સ્થાને મૂકશે. ગાડ વિલ રેઝ હિમ અપ, ગાડ વિલ રેઝ હિમ અપ. અને આ જે સેવક હતો તે પ્રભુનો સેવક હતો. પણ એક વસ્તુ પર હું તમારું ધ્યાન દોરવા માગું છું, અને આ એક જે પાઠ છે તે આપણે આપણા જીવનમાં સમજવાની અને તે પ્રમાણે ચાલવાની બહુ જરૂર છે. અહીંયા લખવામાં આવ્યું છે કે દાઉદના ઘરની ચાવી તેને તે ઉઘાડશે, તે તો કોઈ બંધ કરનાર મળશે નહીં, અને તે બંધ કરશે ત્યાં કોઈ ઉઘાડનાર મળશે નહીં. આ જે વચન છે તે આપણા ખ્રિસ્તી જીવનમાં સમજવું બહુ જરૂરી છે. જ્યારે પણ પ્રભુ કોઈ દરવાજો તમારી માટે ખોલે છે, કદાચ કોઈ સેવાને અર્થે, કદાચ કોઈકની સાથે તમે પ્રભુના વચન તમે શેર કરી શકો છો, અથવા તો કોઈક જાતની મિનિસ્ટ્રીમાં, કોઈ જાતની સેવામાં, કદાચ કોઈક નોકરી માટે, કોઈક સંબંધ માટે જ્યારે પ્રભુ તમારો માર્ગ પાધરો કરે છે, એ દરવાજો ખોલે છે, ત્યારે વાલાઓ આપણે યાદ રાખીએ કે તે દરવાજો કોઈ બંધ કરી શકતું નથી. ભલે ગમે તેટલી તેની સામે
તમારે તેની સામે ઘણા લોકો હોય, ઘણા લોકો તેની અગેન્સ્ટ હોય, વિરોધમાં હોય, છતાં પણ જો તમને પ્રભુએ એ માર્ગ બતાવ્યો છે, પ્રભુએ તમને કીધું છે કે આ જગ્યાએ હું તને મૂકું છું, તો વાલાઓ કોઈ પણ ચિંતા વગર આપણે ત્યાં ટકી રહેવાનું છે. કારણ કે શેતાનને જે પણ કરવું હોય, એ જે વિરોધાભાસી લોકો છે તેઓને જે પણ કરવું હોય, એ તે તમારું કોઈ બગાડી શકશે નહીં. અને આ બીજો જે આનો એકદમ વિરોધી જે વિચાર છે કે જે દરવાજો બંધ થયો છે તેને કોઈ ઉઘાડી શકશે નહીં. અને વાલાઓ આપણને આ જે વચન છે તે પાળવામાં બહુ મુશ્કેલી પડે છે. કારણ કે ઘણી વખત જ્યારે આપણી સમજની બહાર કશી વસ્તુ હોય છે, જ્યારે પ્રભુ આપણને કોઈક વસ્તુ માટે ના પાડે છે, કદાચ કોઈ સંબંધ માટે, કોઈ જીવનસાથીને માટે ના પાડે છે, કદાચ કોઈ નોકરીની માટે ના પાડે છે, કદાચ તમારે કોઈક ઘર લેવું છે તેની માટે પ્રભુ ના પાડે છે, કોઈક સેવાની માટે જ્યારે પ્રભુ ના પાડે છે, ત્યારે જો આપણે આપણી બુદ્ધિ પ્રમાણે જો ના સમજી શકીએ, આપણી સમજ શક્તિની બહાર ના હોય, તો આપણે વારંવાર એ દ્વાર ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જ્યારે વાલાઓ આપણે એ કરીએ છીએ ત્યારે તે માર્ગમાં આપણને બહુ જ સંકટ આપણે મળે છે. અને એથી કરીને આ જે વાત છે તે સમજવી બહુ જરૂરી છે કે જે માર્ગ પ્રભુએ બંધ કર્યો છે, જે દરવાજો પ્રભુએ બંધ કર્યો છે, તેને ખોલવાનો તમે પ્રયત્ન ન કરો. આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જોઈએ છે કે જે ઇસાક અને રબેકા અને બે બાળકો જ્યારે થયા, ત્યારે પ્રભુએ તેઓ જ્યારે રબેકાના પેટમાં હતા ત્યારે જ વચન આપ્યું હતું કે નાનો આશીર્વાદ થશે અને મોટો નાનાની સેવા કરશે. છતાં પણ જે બાણું બંધ કરી દેવામાં આવ્યું હતું તેને ઇસાકે ખોલવાનો પ્રયત્ન કર્યો. અને આપણે જોઈએ વચન, જો તમે વચન જો તમે જાણતા હોય તો આપણે આપણને ખબર છે કે તેના લીધે એક કુટુંબ આખું તૂટી પડ્યું. યાકૂબને રાતોરાત ત્યાંથી ભાગી અને પોતાના મામાને ત્યાં જવું પડ્યું, કારણ કે એસાવ તેના લોહીને માટે તરસ્યો બની ગયો હતો. અને રબેકાએ પણ જે તેમાં ભાગ ભજ્યો તેના લીધે એ તેના જે નાનો દીકરો, એનો પ્રિય જે દીકરો હતો, તેને કદી ફરી જોઈ શકી નહીં. કારણ કે જ્યારે આખું પાછો આવ્યો ત્યારે રબેકા મરી ગઈ હતી. વાલાઓ, જો કદાચ પ્રભુએ તમને આવું કંઈક વચન આપ્યું છે, જો પ્રભુએ તમને કીધું છે કે ના, આ સંબંધધારી માટે બરાબર નથી, ભલે આપણને ગમે તેટલું યોગ્ય લાગતું હોય, ભલે આપણે સમજ શક્તિ પ્રમાણે એમ લાગતું હોય કે આ પાત્ર તો મારી માટે એકદમ પરફેક્ટ છે, પણ જો પ્રભુએ ના પાડી છે તો તે તરફ ફરી જોશો નહીં. કારણ કે જો તમે પ્રભુની ઉપર વટ થઈને એ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરશો તો લાંબા ગાળામાં એ તમારી માટે બહુ મુશ્કેલીરૂપ માર્ગ થઈ જશે. ને કોઈ બંધ કરનાર મળશે નહીં, અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહીં. આ વાત આપણા આત્મિક જીવનમાં સમજવી બહુ જરૂરી છે. 23મી કલમ કહે છે કે હું તેને મજબૂત સ્થાનમાં ખિલ્લાની જેમ ઠોકી બેસાડીશ, અને તે પોતાના પિતાના કુટુંબને માટે માનનું સ્થાન થશે. તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ પરિવાર, પ્યાલાના જેવા નાના પાત્રની તે શિરોય જેવા પાત્ર સુધી તે સર્વ તેના પર ટાંગી રાખશે. સૈન્યોના ઈશ્વર યહોવાનું એ વચન છે કે તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખિલ્લો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે, તે કપાઈ જઈને નીચે પડશે, અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે, કેમ કે યહોવા એવું બોલ્યો છે. વાલાઓ, જો ટૂંકમાં આ જે છેલ્લી થોડી કલમ છે તેની વિશે જો આપણે વાત કરીએ, તો તમે તમારું આત્મિક જીવન સાની પર ટંગાયું છે? બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કોઈના કોઈની ઉપર વિશ્વાસ મૂકીને આપણા એ આત્મિક જીવન તેની પર જો બાંધ્યું છે, તેની પર જો ટીંગાયું છે, અહીંયા જે લખવામાં આવ્યું છે કે જે ખિલ્લો ઠોકી બેસાડેલો હતો, તેના સિવાય જો બીજે કોઈ જગ્યાએ બેસાડ્યું છે, તો એ દરેક જે ખિલ્લો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરનો છે તે પડી ભાગવાનો છે. એથી કરીને જો આપણે આપણું આત્મિક જીવનનો આધાર આપણે આપણા પોતાના એક ધાર્મિક જીવન પર, આપણી મંડળીની સેવાઓ પર, આપણા આપણું જે આપણે દાન આપીએ છીએ તેની ઉપર, અને તમે જાણો છો કે લોકો કેવી રીતે પોતાના આધાર ઉપર પ્રભુને મળવા માંગતા હોય છે, તેની પર તેઓ વિશ્વાસ રાખીને બેસી રહ્યા હોય છે. પણ અહીંયા જે એવો લખવામાં આવ્યું છે કે તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખિલ્લો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે, તે કપાઈ જઈને નીચે પડશે, અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે, કેમ કે યહોવા એવું બોલ્યા છે. એવું કશું જ નથી, એવું કોઈ નથી કે જેના આધારે આપણે આશીર્વાદિત થઈ શકીએ. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે આપણો તારનાર છે, અને તે આ વચનો આપણને શીખવી રહ્યા છે. આ બહુ જરૂરી છે કે આપણે સમજીએ. આપણે આગળ વધીશું. 23મો અધ્યાય મારી સાથે ખોલો. 23મો અધ્યાય આપણને આ પ્રમાણે કહે છે, પહેલી કલમ, કે તૂર વિશે ઈશ્વર વાણી છે, હે તારસીસના વાળો, તમે વિલાપ કરો, કેમ કે તે પાયમાલ થયું છે અને પ્રવેશ કરવાની ગોદી નથી. કિતિમ દેશથી આવતા તેઓને એવી ખબર મળે છે. એ બેટવાસીઓ છારા રહો, સમુદ્ર પર પર્યટન કરનારા સિદોનના વેપારીઓ તેમને સમૃદ્ધ કર્યા. તમે છાના રહો, જળનિધિ પર સિહોરનું બીજ તથા નીલ નદીની પેદાશ તેની આવક હતી, અને તે વિદેશીઓનું બજાર હતું. આ તૂર દેશ એ શું છે? તો એ તૂર દેશની હું તમને જરા ઓળખાણ આપું, અને કેમ તેની વિશે આ અગમવાણી અહીંયા લખવામાં આવી છે, અને આપણને કેવી રીતે તે લાગુ પડે છે. આ તૂર જે દેશ હતો તે એક બહુ બહુ સમૃદ્ધ દેશ હતો. વેપારમાં બહુ પ્રખ્યાત હતા, બહુ હોશિયાર હતા. જેવી રીતે આપણે ગુજરાતી લોકો એમ ગણાય છે કે બહુ એ ધંધામાં બહુ ચપળ હોય છે, બહુ હોશિયાર હોય છે, તેવું જ કંઈક આ લોકો માટે કહેવામાં આવતું હતું. આ જે દેશ હતો ત્યાં ફનિશિયન નામના લોકો વસતા હતા, અને તેઓની પાસે એવું કંઈ બહુ મોટું મજબૂત વિશાળ સૈન્ય હતું નહીં, પણ તેઓ વેપાર દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. તેઓની જો આપણે યરુસાલેમ સાથેનો અથવા તો ઇસરાયેલ લોકોની સાથેનો સંબંધ કહું તો એ માઓબી લોકો જેવો હતો. અમુક વખત બહુ જ સારો હતો અને એકદમ ખરાબ પણ હતો. જો તમે તમારું જૂનો કરાર જાણતા હોય, અને આપણે જો બીજો રાજા છે તેનું પુસ્તકમાં આપણે જોઈએ દાઉદ રાજા વિશે અને સુલેમાન રાજા વિશેના જે વચનો છે તે જોઈએ, તો ત્યાં એક હિરામ નામના રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેણે એ દાઉદ રાજાને અને સોલોમનને ઘણી મદદ કરી હતી. જે પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું હતું તેની માટે જે લાકડાની જરૂર હતી તે આ હિરામ રાજાએ પૂરા પાડ્યા હતા. તે આ તૂર દેશનો રાજા હતો. અને એ જ રીતે જ્યારે આપણે, તમે કદાચ જેઝબેલનું નામ સાંભળ્યું હશે, માફ કરજો મને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર, નામનો ઉચ્ચાર કરવા આવડતો નથી, પણ જે આહાબ રાજા હતો તેની એ રાણી હતી, તે પણ આ તૂર દેશની હતી. પણ આપણે જાણીએ છીએ કે તે રાણી દ્વારા બિન ધર્મી વિધર્મી કેટલી બધી વસ્તુઓ એ જે ઉત્તરનું રાજ્ય હતું તેમાં આહાબ રાજાની વખતે આવી, અને કેવો શ્રાપ તે સમયે આવ્યો, જે આપણે જાણીએ છીએ કે જે દુકાળ પડ્યો અને એ સર્વ થયું તે એ રાણીના લીધે હતું. તો એ આ તૂર દેશ છે. અને તેઓ તેઓ પાસે વાણ બહુ હતા, અને તે પાણીના પાણી દ્વારા પોતાનો વેપાર કરતા હતા. અને તેથી અહીંયા પહેલી જ કલમમાં આપણે શું જોઈએ છે કે હે તારસીસના વાણો, તમે વિલાપ કરો. આ જે તુર દેશ હતો એને એમ કહી શકાય કે આજની તારીખમાં આપણે જે અમેરિકા દેશ અને કદાચ ન્યુયોર્ક માટે આપણે જે કહીએ છીએ કે એ જે વેપારનું કેન્દ્રિત સ્થાન હતું. હવે જ્યારે ન્યુયોર્કનું જે શેર બજાર છે ત્યાં જો કંઈક થાય, ઊંચ નીચ થાય, તો એ આખી દુનિયા પર તેનો તેની અસર પડે છે, તે આપણે જાણીએ છીએ. અને તે વસ્તુ અહીંયા આપણે બીજી પહેલી બે કે ત્રણ કલમમાં આપણે વાંચી રહ્યા છીએ અને આગળ પણ વાંચીશું કે આ તુરની ઉપર જે મુશ્કેલી આવી પડવાની છે તેના લીધે તે સર્વ જેની સાથે તે વેપાર કરતા હતા એ સર્વ દેશ પણ ઘણી મુશ્કેલી પડવાની છે. કિત્તિમ દેશ એટલે કે આપણે એને સાયપ્રસ કહીએ છીએ અત્યારે. સિદોનના વેપારીઓ તેમને સમૃદ્ધ કર્યા, તમે છાના રહો, જળ નદી પર સિહોરનું બીજ તથા નીલ નદીની પેદાશ તેની આવક હતી અને તે વિદેશોનું બજાર હતો. ચોથી કલમ એમ કહે છે કે હે સિદોન, તું લજ્જિત થા, કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના કિલ્લાએ આ પ્રમાણે કહ્યું છે કે હું પ્રસવ વેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી ને કન્યાઓને મોટી કરી નથી. મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તુરની ખબર સાંભળીને ખેદ પામશે. મિસર એટલે કે આજે આપણે જે ઇજિપ્ત છે, અને આપણે જાણીએ છીએ કે જે મિસર દેશનું જે મહત્વ હતું તે સમયે, કે ત્યાં પણ કેટલો બધો વેપાર થતો હતો. અહીંયા એક જાતનું ડેક્લરેશન કરવામાં આવે છે કે જે આવનાર વિપત્તિ છે તેની અસર કેટલે દૂર સુધી પડવાની છે. સમુદ્ર ઓળંગીને તારસીસ એટલે કે આપણે સ્પેન જેને કહીએ, એ બેટવાસીઓ વિલાપ કરો, જેને પ્રાચીનતા પુરાતન છે અને જેના પગ પ્રવાસ કરવા માટે તેને દૂર લઈ જતા, તે શું આ તમારી આનંદની નગરી છે? આ અહીંયા જે મુશ્કેલી આવવાની છે મેં કીધું હતું, તેની અસર તેના પડઘા આખી દુનિયા ઉપર પડવાના છે તે પ્રભુ કહી રહ્યા છે. અને આ જ વસ્તુ આપણે જ્યારે પ્રકટીકરણના 17મા અધ્યાયમાં જોઈએ છે, 17 અને 18ના અધ્યાયમાં જ્યાં બાબીલોનની માટે લખવામાં આવ્યું છે, તે આવું જ કંઈક લખવામાં આવ્યું છે. અને તે 17 અને 18મો અધ્યાય પ્રકટીકરણનો આપણને તે વખતનો જે વેપારનો વહીવટ હતો અને એક જે ધાર્મિક વ્યવસ્થા હતી તેનો કેવી રીતે નાશ થવાનો છે અને ત્યારે પણ સર્વ દુનિયાના દેશોને કેવી અસર પડવાની છે તે આપણને બતાવે છે. એવું જ કંઈક અહીંયા તુર દેશ માટે લખવામાં આવ્યું છે અને આ સમજવું બહુ જરૂરી છે. આ તુર દેશ હતો તે બહુ અજાયબ જેવો દેશ હતો. તે એક તે બે ભાગમાં આ દેશ હતો, એને આઇલેન્ડ સિટી અને ઇનલેન્ડ સિટી એવું કહેવામાં આવે છે. અને ઘણા બધા રાજાઓએ તેને તેની ઉપર હુમલો કરી અને તેનો કબજો લેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ પણ તેમાં વિજયવંત થયા હતા નહીં. નબુખાનેઝર જે રાજા છે જેને વિશે આપણે જાણીએ છીએ 572ની બીસીની સાલમાં લગભગ 13 વર્ષ સુધી પ્રયત્ન કર્યા આની ઉપર વિજય મેળવવાનું, પણ તે વિજયવંત થયા નહીં, સફળતા મળી નહીં. જ્યારે એલેક્ઝાન્ડર જેનું આપણે નામ સાંભળ્યું છે, 332 બીસીમાં જોઈએ આપણે તો ત્યારે તેણે આ તુરના દેશ ઉપર હુમલો કર્યો અને એટલી અજાયબ રીતે ત્યાં લગભગ 5 કે 7 વર્ષમાં જ સફળતા મેળવી, તેને હરાવી અને તેની પર કબજો મેળવ્યો. ત્યારબાદ જ તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, માનું છું કે આપણે ગુજરાતીમાં તેને સિકંદર જેને કહીએ છીએ, તે નામ તેને મળ્યું. આ તુર દેશ છે. 8મી કલમ કહે છે કે અન્યોને મુંગટ પહેરાવનાર તુર જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણ ઠરાવ્યું છે? સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવાને, પૃથ્વીના સર્વ માનવંતાઓને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે. આ જે વચન, આ જે નાશ, આ જે વિપત્તિ જે આવનાર છે તે બીજા કોઈએ નહીં પણ પ્રભુએ નક્કી કર્યું છે. અને વાલાઓ, પ્રભુએ જે નક્કી કર્યું છે તેને કોણ રોકી શકે? પ્રભુએ જે નક્કી કર્યું છે તેને કોણ રોકી શકે? અને આપણે જો આ જે તુર દેશનો તમે ઇતિહાસ તમે પોતાની રીતે વાંચી શકો છો, પણ જો તમે હઝીકેલનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 14મી કલમ જો તમે ત્યાં વાંચશો તો ત્યાં જે નાશ લખવામાં આવ્યો છે કે કેવી રીતે તેનો નાશ થશે અને કદી ફરીથી તે આ દેશ ઊભો નહીં થાય, એ જ વસ્તુ આજે બની છે. આજે જો તમે તુર દેશમાં જાઓ તો ત્યાં કશું જ નથી, એક કમ્પ્લીટલી જેને નાશ થયો હોય તેવું તેવી તે ખંડેર જે જગ્યા આપણે કહીએ તેવી અત્યારે પડી રહી છે, કોઈ કોઈ જાતના ઉપયોગમાં તે આવતી નથી. 10મી કલમ એમ કહે છે કે હા, તારસીસની દીકરી, નાયલ નદી જેમ તારા દેશમાં ઉભરાઈ જા, હવે પછી તને પટ્ટો બાંધેલો નથી. પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યા છે. યહોવા એક કનાન વિશે આજ્ઞા આપી છે કે તેના કિલ્લાઓ નાશ કરવો. તેમણે કહ્યું કે જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહીં, ઉઠ કિતિમ સુધી પેલે પાર જા, હા ત્યાં પણ તને વિશ્રામ મળશે નહીં. આ જે 8 થી 14 કલમ આપણે વાંચીએ છીએ ત્યાં આપણને જે નાશ થનાર છે તેનો ખુલાસો આપવામાં આવી રહ્યો છે. આપણે જોયું તે પ્રમાણે આ જે વસ્તુ કહેવામાં આવી છે, આ વચન જે કોણ કહે છે, તો પ્રભુએ કીધું છે. આપણો સર્વશક્તિમાન પ્રભુ આ કરનાર છે. આપણે જ્યારે 19મો અધ્યાય અને 23મી કલમ છે તે જોઈએ તો ત્યાં પ્રભુએ કીધું હતું કે હું મિસર દેશનો નાશ કરીશ. 14મો અધ્યાય અને 27મી કલમ આપણે જે જોઈ છે તો ત્યાં લખ્યું હતું કે હું બાબિલોનનો હું નાશ કરીશ. અને પ્રભુ જે કરે છે તે થયા વગર રહેતું નથી. જે પ્રભુ વિચારે છે તે થયા વગર રહેતું નથી. અને વાલા, હું આ વાત તમને કેમ વારંવાર કહી રહ્યો છું, કારણ કે અત્યારે પણ જે વચનો પ્રભુએ આપણને આપ્યા છે, જે આપણે પ્રગટીકરણમાં વાંચીએ છીએ, હજુ પણ જે ભવિષ્ય વચનો જે પૂરા નથી થયા, જ્યારે આપણે જોઈએ છીએ કે અમુક લોકો જે પાપી જીવન જીવી રહ્યા છે, અમુક લોકો જે કપટથી સત્તા ઉપર છે, અને ત્યારે કદાચ આપણને એ વિચાર આવે કે કેમ, ક્યારે? પ્રભુ દયાળુ છે પણ તે ન્યાયી પણ છે, અને એક સમય એવો આવશે કે જે પ્રભુએ નક્કી કર્યું છે તે થનાર છે, અને એક દિવસ આપણે જેવો પ્રભુમાં છે તેવો જરૂર વિજયવંત થઈશું. આ વચન પ્રભુએ આપણને આપ્યું છે અને એ વચન આપણે તેની ઉપર આપણું આત્મિક જીવન બાંધી શકીએ છીએ, એ વિશ્વાસ સાથે આપણે જીવીએ. 13મી કલમ કહે છે કે જુઓ, ખાલિદીઓના દેશ તે પ્રજાનો હતી, આસુરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો, તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓ એના મહેલોને જમીન દોષ કર્યા, તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો. હે તારસીસના વાણો, તમે વિલાપ કરો, કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે. તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે 70 વર્ષ સુધી તુર વિસારે પડી જશે. તે 70 વર્ષ પૂરા થયા પછી તુરને વેશ્યાના ગાયન પ્રમાણે થશે. હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ, કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે. અને આવું જ કંઈક અહીંયા જે લખ્યું છે તે જ આપણને ઇતિહાસના પાના બતાવે છે કે થયું, કે લગભગ 700ની સાલમાં અસુરના જે લોકો હતા તેમણે તુરને કબજો કર્યો અને પછી 70 વર્ષ સુધી એમનો જે વેપાર હતો, વ્યવસાય હતો, તે બધું બંધ કરી દેવામાં આવ્યું લગભગ 630ની સાલ સુધી. અને અહીંયા જે લખવામાં આવ્યું છે, એક વેશ્યા તરીકે, જેવી રીતે પ્રકટીકરણના પુસ્તકમાં બાબીલોનને એક વેશ્યા તરીકે તેનો ઉલ્લેખ, સરખામણી કરવામાં આવે છે, તેવું જ અહીંયા તૂરને માટે પણ લખવામાં આવ્યું છે. અને અહીંયા શું લખ્યું છે કે એક વિસારેડ પડેલી વેશ્યા, એક ઘરડી થઈ ગયેલી વેશ્યા જેને કહેવામાં આવે છે. આગળ વાંચીએ પછી તેનો ઉલ્લેખ આપું છું કે 70 વર્ષ પૂરા થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે ને પોતાના પગાર મેળવવા પાછી આવશે ને પૃથ્વીના પૃષ્ઠ પરના દુનિયાના સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે. આ 70 વર્ષનો જ્યારે સમય પૂરો થયો 630મી સાલમાં, ફરીથી જ્યારે આસુરનું જે રાજ્ય હતું તે જરા નબળું પડ્યું, ત્યારે ફરીથી આ તુરે જે પોતાનો માર્ગ હતો તે અપનાવ્યો, ફરીથી વેપાર ધીરે ધીરે શરૂ કર્યો. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે જ્યારે વૃદ્ધ વેશ્યાની જેમ, એટલે કે હવે પહેલાં જેવું રૂપ હતું, જે સુંદરતા હતી એ છે નહીં, એટલે હવે જે કદાચ જેવી રીતે ઘરડી વેશ્યાને નાચગાન કરી અને લોકોને આકર્ષવા પડે છે, તેવું અહીંયા તૂરને પણ કરવું પડે છે, તેવું આ વચન આપણને બતાવી રહ્યું છે. 70 વર્ષ પૂરા થયા, 17મી કલમ કહે છે, પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે ને પૃથ્વીના પુષ્પના દુનિયાના સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે. ફરી જેમ હતું તેમ ચાલુ, પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે, તે ખજાનામાં ભરાશે નહીં ને રાખી મૂકાશે નહીં, કેમ કે તેની કમાઈ યહોવાની હજુમાં રહેનારને માટે થશે, તેઓ ધરાઈને ખાય ને ઉત્તમ વસ્ત્ર પહેરે. એવો એક સમય આવવાનો છે અને આવ્યો કે આ બધું જે તેઓ કમાતા હતા, તેઓ પોતાની માટે કશું નહીં, તે બધું યરુસાલેમને માટે. અને આપણે જોયું અમુક ઉદાહરણો મેં તમને આપ્યા કે કેવી રીતે તેઓએ સહાય કરી હતી. એ જે એમનો શિપિંગ વહાણનો જે બિઝનેસ હતો, ફરી એક વખત ઊભો થયો. અને 18મી કલમમાં આપણે જે જોઈએ છે તે પ્રમાણે કે જ્યારે પ્રભુનું રાજ્ય નું સ્થાપન થશે ત્યારે એ બધું જ કોઈક રીતે પ્રભુના ઉપયોગમાં આવવાનું છે. જો તમે મારી સાથે ઝખારિયાનું પુસ્તક ખોલશો અને તેનો 9મો અધ્યાય અને 3જી કલમ આપણને આ વસ્તુ બતાવે છે. ઝખારિયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 3જી કલમ કહે છે કે તુરે પોતાને માટે કિલ્લો બાંધ્યો ને ધૂળની જેમ રૂપાના તથા શેરીના કાદોની જેમ ચોખ્ખા સોનાના ઢગલા કર્યા. આ એ પ્રભુનું જે રાજ્યનું સ્થાપન થવાનું છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ બહુ સહેલા વચનો નથી વાલાઓ, માનું છું કદાચ પહેલી જ વખત તમે આ વિષય ઉપર કોઈક જાતનો અભ્યાસ સાંભળતા હશો. મારો મેં પૂરતો પ્રયત્ન કર્યો છે, પણ આ જે 23મો અધ્યાયનો જ્યારે અંત આવે, આ જે છેલ્લા આપણે 10-11 અધ્યાય જે જોયા, 13મા અધ્યાયથી તે અત્યાર સુધી, તો તે આપણને બહુ અજાયબ જેવા પાઠ શીખવી જાય છે. અને આજનો અભ્યાસ હું પૂરો કરું ત્યારે આ એક યશાયાના પુસ્તકમાં એક ભાગ પૂરો થાય છે, ત્યારે તેમાંથી જે આપણને પાઠ શીખવા મળે છે આ છેલ્લા 11 અધ્યાયમાંથી, તે હું તમને શીખવા માગું છું, તમારી સાથે હું શેર કરવા માગું છું. પહેલામાં પહેલો મુદ્દો તો આ છે કે પ્રભુ દુનિયાનું સર્વસ્વ જે છે તે નિયંત્રણ પ્રભુના હાથમાં છે. એવું કશું જ નથી કે જે પ્રભુની જાણ બહાર થઈ રહ્યું હોય, કશું જ નથી. એ આપણા દેશમાં હોય, દુનિયામાં હોય, આપણા અંગત જીવનમાં હોય, કુટુંબમાં હોય, એવું કશું જ નથી કે જે પ્રભુના નિયંત્રણની, પ્રભુના પ્રભુની કાબુ બહાર હોય. સર્વ વાતો, સર બધી જ વસ્તુ, કયો દેશ ઉપર આવે છે, કયો દેશ નીચે પડે છે, એ સર્વ વસ્તુ પ્રભુના હાથમાં છે. દરેક દેશ, ભલે ખ્રિસ્તી દેશ હોય, પ્રભુને ના માનનારો દેશ હોય, મુસ્લિમ દેશ હોય, હિન્દુ દેશ હોય, જે પણ હોય, એ સર્વ દેશ બધા જ પ્રભુના કાબુ હેઠળ છે. આ વસ્તુ આપણે બહુ સમજવાની જરૂર છે. કારણ કે અમુક વખત જ્યારે આપણે અત્યારે જે બધું બની રહ્યું છે દુનિયામાં તે જોઈએ, ત્યારે એક ગભરાટ જેવું થાય છે. આપણે આપણે અમુક વખત નિરાશા પામીએ છીએ, નર્વસ થઈ જઈએ છીએ કે શું થશે, હવે શું થશે, આ તો આ કેટલી બધી સતાવણી છે, આ તો અત્યારે તો મોદી આમ કરે છે, અથવા તો જે પણ દેશમાં રહેતા હોય તે દેશના જે આગેવાન હોય તે આ પ્રમાણે કરે છે, હવે આપણું શું થશે. વાલાઓ, આપણે એક વાત જાણીએ કે પ્રભુના કાબુમાં છે સર્વ વસ્તુઓ. ગોડ ઇઝ ઇન કંટ્રોલ. એ વસ્તુ તમે યાદ રાખો, તમારા જીવનના દરેક સંજોગોમાં પ્રભુ ત્યાં હાજર છે. પ્રભુની કાબુ બહાર કશું જ નથી, પ્રભુના નિયંત્રણ વગર કશું જ થતું નથી. તે વાત આપણે યાદ રાખીએ. બીજી વસ્તુ જે તમને કહેવા માંગુ છું એ કે પ્રભુને અભિમાન, ગર્વ છે, તેની સામે બહુ જ નફરત છે. પ્રભુને ગર્વ સામે બહુ જ નફરત છે. એક કે બે કલમ તમે તમને આપું. યશાયાનું જ પુસ્તક આપણે જો 13મો અધ્યાય અને 11મી કલમ આપણે જોઈ હતી, તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ, હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ. આજ યશાયાના પુસ્તકમાં 16મો અધ્યાય અને 6ઠી કલમ આપણને શું કહે છે, હું તમારી આગળ વાંચવા માંગુ છું. અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે. હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિશે અમે સાંભળ્યું છે, પરંતુ તેની બડાઈ વ્યર્થ છે. આ 23મો અધ્યાય અને 9મી કલમમાં આપણે જોયું. હવે જો તમે નીતિવચન માં આપણે જઈએ, નીતિવચનનું પુસ્તક તેનું 23મો અધ્યાય અને 9મી કલમ આપણને આ પ્રમાણે કહે છે. 23મો અધ્યાય અને તેની 9મી કલમ કહે છે કે મૂર્ખના સાંભળતા બોલ નહીં, કેમ કે તારા શબ્દોના ડાપણને તું તુચ્છ ગણશે. આપણે આપણા પોતાના પોતાની સંપત્તિ ઉપર, આપણી પોતાની આવડત પર જ્યારે આધાર રાખીએ છીએ, એક જાતનું અભિમાન કરીએ છીએ, ત્યારે અને મેં તમને નીતિવચનનો ખોટું વચન આપ્યું. નીતિવચન તેનું 8મો અધ્યાય અને 13મી કલમ હું વાંચવા માંગતો હતો અને મેં 23 અને 9 વાંચી દીધી. 8મો અધ્યાય અને 13મી કલમ આપણને એમ કહે છે કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ તથા આડું મુખ એમનો હું ધિક્કાર કરું છું. શું તમારામાં આ ગુણ છે? શું અભિમાન છે? કોઈ બાબતમાં આપણે ગર્વ કરીએ છીએ? કદાચ આપણી સુંદરતા પર, કદાચ આપણા હોદ્દા પર, કદાચ આપણી મિલકત પર, કદાચ આપણા બાળકો પર. કઈ વાત છે કે જેની પર આપણે અભિમાન કરીએ છીએ? અને આપણે 13મા અધ્યાયમાં શીખ્યા હતા કે માઓબ એક બહુ નાનો દેશ હતો, છતાં પણ બહુ અભિમાની દેશ હતો. અભિમાનમાં એવું નથી હોતું કે મોટા માણસો, માલદાર માણસો જ અભિમાન કરતા હોય, બહુ ભણેલા માણસો જ અભિમાન કરતા હોય. આપણે નાની નાની વાતમાં પણ અભિમાન કરવાનું રાખતા હોઈએ છીએ. અને મેં આ વચનો તમને જે આપ્યા, યશાયાનું પુસ્તક તેનો 13મો અધ્યાય 11મી કલમ, 16મો અધ્યાય 6ઠી કલમ, 23મો અધ્યાય અને 9મી કલમ અને નીતિવચન 8 અને 13 આપણને શીખવે છે કે પ્રભુ અભિમાનને, અભિમાનીને ધિક્કારે છે. તો તમે જો
અભિમાન કરતા હોય તો આજે જ આપણે પ્રભુ તરફ વળીએ. ત્રીજી વસ્તુ આપણને આ 11 અધ્યાયમાંથી શીખવા મળે છે તો એ છે કે પ્રભુ બધા જ દેશનો ન્યાય કરે છે, ભલે તે પ્રભુના વચન જાણતા હોય કે ન જાણતા હોય, અને તે એકબીજાને કેવી રીતે ટ્રીટ કરે છે, એકબીજાની સાથેનો તેઓનો વ્યવહાર કેવો છે તેનો ન્યાય પ્રભુ કરે છે. રૂમિયોનો પત્ર મારી સાથે ખોલો, રૂમિયોનો પત્ર તેનો બીજો અધ્યાય, રૂમિયોનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 12મી કલમ આપણને આ પ્રમાણે કહે છે કે નિયમશાસ્ત્ર વગરના જેટલાએ પાપ કર્યું છે તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે, અને જેટલાએ નિયમશાસ્ત્ર હોવા છતાં પાપ કર્યું છે તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે. તો વાલા, આપણે ભૂલીએ નહીં કે પ્રભુ દરેક દેશનો, દરેક વ્યક્તિનો ન્યાય કરનાર છે. જે નિયમશાસ્ત્ર તમે જાણતા હોય કે ન જાણતા હોય, તમારો ન્યાય પ્રભુ કરનાર છે. ભલે આપણે પ્રભુનો નકાર કરીએ, પ્રભુ આપણે એમ કહીએ કે પ્રભુનું કોઈ સ્થાન મારા જીવનમાં નથી, તેનો મતલબ એમ નહીં કે પ્રભુ તમારો ન્યાય નહીં કરે. સર્વનો ન્યાય થવાનો છે. એક જ રીતે આપણે પ્રભુના ન્યાયથી બચી જઈ શકીએ છીએ, અને એ તો જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી તેમના રક્તથી શુદ્ધ થયા હોય તો આપણો ન્યાય થનાર નથી, તો આપણો ન્યાય થનાર નથી. અને ચોથી વસ્તુ, અને બહુ મહત્વની વસ્તુ જે હું તમને કહેવા માંગુ છું, કે પ્રભુ કાયમ એક આશાનું વચન, એક આશીર્વાદિત વચન પોતાના લોકોને આપે છે. ગમે તેટલો વિપત્તિનો સમય હોય, ગમે તેટલી મુશ્કેલીનો સમય હોય, છતાં પણ પ્રભુ એક આશા આપણી માટે રાખી મૂકે છે, આશા આપણને એક આપે છે. આપણે જોઈએ છે કે આપણે જે આ વચનો જોયા, આ 11 અધ્યાય જોયા, તેમાં એમ લખવામાં આવ્યું છે કે બાબિલોનનો નાશ થશે પણ ઇસરાયલને બચાવી લેવામાં આવશે, યહૂદાને બચાવી લેવામાં આવશે. યશાયાનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 1:3 કલમ આપણે વાંચીએ તો ત્યાં એ આપણે જોઈએ છે. આપણે આસુર વિશે જોયું અને મિસર દેશ વિશે જોયું કે આ જે કટ્ટર દુશ્મનો છે, આપણે ઇતિહાસ જોઈએ ત્યારે, પણ એક સમય એવો આવશે કે તેઓ પણ યહૂદીઓની સાથે પ્રભુની સેવા કરશે. તો વાલાઓ, ગમે તેવી આપણી અત્યારે રાજનીતિ જોઈએ અને જોઈએ કે શું બધા કૌભાંડ ચાલી રહ્યા છે, કેટલી દુષ્ટતા આજે દુનિયા ઉપર છે, જ્યારે પણ આપણે ટીવી ચાલુ કરીએ અને જે સમાચાર આપણે જોઈએ છે, જ્યાં જોઈએ ત્યાં ખરાબ સમાચાર જ હોય છે. યુદ્ધ ચાલતા હોય છે, ક્યાં ને ક્યાં સતાવણી ચાલતી હોય છે, લોકો પર જાત જાતનો જુલમ ગુજારવામાં આવ્યો છે, રોગચાળો જે જ્યારે પણ આપણે જોઈએ તો કંઈ ને કંઈ કંઈક ફાટી નીકળ્યો હોય છે. આ બધા જ્યારે આપણે વચન, આપણે સમાચાર જોઈએ, જ્યારે વાંચીએ, ત્યારે કદાચ નિરાશ થઈ જઈએ, કદાચ આપણે હતાશ થઈ જઈએ. પણ આજે આ વચનો દ્વારા હું તમને એક આશા આપવા માંગુ છું કે આપણો પ્રભુ તે મરી ગયો નથી. આપણે એક જીવંત પ્રભુની સેવા કરીએ છીએ. સર્વ બાબતો તેના હાથ નીચે છે, તેના કાબૂમાં છે, કશું જ એમની ખબર બહાર થનાર નથી. અને આપણને પવિત્ર શાસ્ત્ર એમ કહે છે, અને ઇંગ્લિશમાં બોલીશ કે નો વેપન ફોર્મડ અગેન્સ્ટ અસ કેન પ્રોસ્પર, કે આપણી સામે એવું કોઈ હથિયાર નથી કે જે ફાવી જઈ શકશે, એવું કોઈ હથિયાર પેદા થયું જ નથી, કારણ કે આપણો રક્ષક એ જીવતો દેવ યહોવા છે. આપણને ગીતશાસ્ત્ર 91 કહે છે કે તારે ડાબે હાથે 1000 અને જમણે હાથે 10000, છતાં પણ તને કોઈ હાનિ આવશે નહીં. આપણે એ યાદ રાખીએ,
હા, પ્રભુનો ન્યાય આવનાર છે. હા, એક સમય આવે છે જ્યારે પ્રભુ આ પૃથ્વીનો નાશ કરનાર છે, અને જે વિપત્તિઓ આવવાની છે તેના વિશે આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ, આપણે શીખ્યા છે. પણ વાલાઓ, આપણે જેઓ પ્રભુમાં છે, આપણે જેઓ પ્રભુના વચન ઉપર ઊભા રહ્યા છે, તેઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે આપણો ખડક અને આપણો રક્ષક છે. કેટલો અજાયબ જેવો આશીર્વાદ. ઓ પ્રભુ બાપ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. આ જે ભવિષ્ય વચન અમે વાંચીએ છીએ ત્યારે પ્રભુ બાપ અમને એક આશા મળે છે, કારણ કે અમે જોઈએ છીએ કે આ વચનો જે યશાયા પ્રભુ દકવસ દ્વારા લખવામાં આવ્યા હતા તેઓ કેટલા બધા સાચા પડ્યા છે, કેટલા બધા સચોટ રીતે સાચા પડ્યા છે. અને એથી જ કરીને હજુ પણ જે ભવિષ્ય વચન આવનાર છે, હજુ જે પૂરા થયા નથી, તેની પર અમે સંપૂર્ણ રીતે વિશ્વાસ મૂકી શકીએ છીએ, કારણ કે તમે જે કીધું છે તે થનાર છે. તેમાંથી એક કાનો કે માત્ર કોઈ એમાંથી ભૂસી શકતું નથી પ્રભુ બાપ. એ વિશ્વાસ સાથે અમે અમારું આત્મિક જીવન, અમારા ખડક, અમારા રક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમારો જે મુખ્ય પથ્થર છે તેની ઉપર અમે બાંધીએ છીએ. અને અમે જાણીએ છીએ કે તમે અમને કદી પણ નિરાશ કરશો નહીં, કારણ કે તમે અમે તમારું વચન કહે છે કે હું તને કદી છોડી દઈશ નહીં અને તજી દઈશ નહીં. અને તમારા એ વચનો પર અમે અમારું જીવન, અમારું આત્મિક જીવન બાંધીએ છીએ પ્રભુ બાપ. આ આશીર્વાદને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. હજુ પણ જો કોઈ છે કે જે તમને ઓળખતું નથી પ્રભુ બાપ, તો પ્રભુ બાપ તેઓને સાથે તમે વાત કરો, તેઓના હૃદયનું દ્વાર તમે ખટખટાવો અને તેઓ તમારી તરફ ફરી અને જે આવનાર કોપ છે તેનાથી બચી જાય, તેવું અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.